નાગ ઋષિએ પ્રશ્ન કર્યો કે આપનું પધારવું કેમ, આપનું પધારવું થયું, આપ મારે ત્યાં પધાર્યા છે, હું આપની શું સેવા કરું? આમ આદરપૂર્વક ગરુડજીનો સત્કાર કર્યા પછીથી કાગ ઋષિને પક્ષીરાજ કે છે કે હું કૃતાર્થ થઈ ગયો આપના દર્શન થકી, અને જે માટે હું આવ્યો છું એ અહીંયા આગાડી આવતાની સાથે જ મને શાંતિ મળી, મારા સંશયો દૂર થઈ ગયા અને હું કૃતાર્થ થયો છું. આમ કહીને આગળ કહેતા કયું સુનહુ તાત જે હિકારન આય, પોતાનાથી કોઈ પણ પદથી નાનો હોય, ઉંમરમાં નાનો, પણ કોઈ વિશિષ્ટતા હોય પોતાના કરતા, તેનું સંબોધન કેવી રીતે કરવું? કોઈ પણ વ્યક્તિ ભલે આપણાથી ઉંમરમાં નાનો હોય, એની પદ એનું પદ પણ ઓછું હોય, નાનું હોય, સામાન્ય માણસ હોય, છતાંય કોઈ એક વિશિષ્ટતા એમની પાસે છે, એની પાસે તો એનો વિવેક ન ચૂકાય, તેને કેવું સંબોધન હોવું જોઈએ કે જેથી પોતે એને અપમાન ન કરે, એનું અપમાન ન થાય, એનો એનો સન્માન જળવાય, એવું કેવી રીતે સંબોધન? પોતે તો પક્ષીરાજ છે અને કાગ ઋષિ પોતાના પક્ષીઓમાં એક છે, પણ વિશિષ્ટતા છે એની પાસે ભગવત કથા, સત્સંગ, તપ. આમ તો જોઈએ તો ગરુડજી પણ ભગવાનના વાહન તરીકે એ અતિ નિકટ નિવાસી છે. અહીંયા આગળ કાગ ઋષિ પાસે આવ્યા છે, અવિવેક ન થઈ જાય, ક્યાંક પોતાની જે કંઈ કર્તવ્ય છે એ ન ચૂકી જાય, એટલા માટે ખૂબ સંભાળપૂર્વક સંબોધન કરે છે. સુનહુ તાત, તાત શબ્દ, તાત સંબોધન છે એ પિતાને પણ કરી શકાય, પુત્રને પણ કરી શકાય. તાત ગુરુને સંબોધન પણ કરી શકાય, શિષ્યને પણ સંબોધન. ભક્તિર ભવિષ્યતિ તાત, એટલે ભાવ જાણી દે, મહારાજે કહ્યું લક્ષ્મણ મારી ભક્તિ જે કોઈ શરીર માત્ર શરીરધારી છે એ સૌને પ્રાપ્ત થાય. તો આમ મહારાષ્ટ્રીય શિષ્ય તરીકે એને જે સંબોધન કર્યું તાત કરીને, લક્ષ્મણદાસજીએ પણ જે સંબોધન કર્યું પણ તાતથી કર્યું, પોતાનાથી ઈષ્ટ છે, પોતાના શ્રેષ્ઠ છે, પોતાના સદગુરુ છે. તો એ આખો ભાવ અહીંયા ગાડી વ્યક્ત કર્યો અને એને માટે ગરુડજીએ કાગ ઋષિ માટે તાત સંબોધન કર્યું. તો તાત જે કારણ આવ્યો, હું જેને માટે આવ્યો છું એ મારી વાત હું આપની આગળ પ્રસ્તાવ કરું છું, આપની પાસે રજૂ કરું. પણ શું કહું કે જેમ સ્થાનમાં કોઈ પવિત્ર તીર્થસ્થાનમાં પ્રવેશતાની સાથે જ્યાં સાધન ભજન હોય, જ્યાં સાત્વિકતા હોય, એટલે આપોઆપ જ એ વ્યક્ત થઈ જાય, સાહજિક રીતે પ્રાકૃતિકતાથી એની જે કઈ અસર હોય, એના જે સ્પંદનો હોય, એનું જે વાતાવરણ હોય એ સ્પર્શી જાય માણસ પ્રવેશ કરતાની સાથે જ. એટલે કાગ ઋષિના આશ્રમમાં ગરુડજીએ પ્રવેશ કર્યો એની સાથે જ એમને જે અનુભવ થયો એ અહીંયા આગળ વ્યક્ત કરે છે. સુનહુ તાત જેહિ કારણ આયો, પ્રભુ આપના દર્શન કરતાની સાથે મને બધું જ પ્રાપ્ત થયું, મારા સંશયો જતા રહ્યા. કોઈ પણ ભગવદ્ ભક્ત ભજનાનંદી સાધુ સંત હોય અને એની પાસે જઈએ ને એની સાથે શાંતિ મળે. ભાગવત જી તો એટલે સુધી કે છે, બીજી તીર્થાસ્પદ. તીર્થાસ્પદ એટલે જેમ કે પ્રેમાસ્પદ કોઈને માટે કહીએ આપણે, પ્રેમાસ્પદ કે આપ તો મારા માટે પ્રેમા, તો એમ એક સંબોધન કરી દીધું અને એના માટે વ્યક્ત કર્યું ભાઈ તમે પ્રેમયુક્ત છો, એમ તીર્થાસ્પદ. તીર્થી કૃતાની તીર્થાસ્પદમ ભાગવત. અને તુલસીજી પણ શરૂઆતની અંદર કહે છે બંધવ સંત સમાજ, કે જે જો જંગ જો જગ જંગમ તીર્થના, જંગમ તીર્થ છે સ્થાવર તીર્થ, એટલે જે મંદિરો છે, જે કોઈ દેવાલયો છે એ બધા સ્થાવર તીર્થ પવિત્ર. પણ જે સાધુ સંતો સિદ્ધ મહાપુરુષો વિચરણ કરે છે એમાં સાત્વિકતા છે, એમાં ભજનાનંદ છે, એમાં સંયમ છે, એમાં દિવ્યતા છે, એક મંદિરના જેવી. એટલે વ્યાસજીએ ભાગવતમાં એને અર્થું ફરતું તીર્થ કહ્યું, જેને જંગમ તીર્થ, જેમ સ્થાવર મિલકત અને જંગમ મિલકત, એમ આ સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. તો સંત એ જંગમ તીર્થ છે, અને જ્યાં જ્યાં જાય અને બેસે પોતાનું તપ કરે ને ત્યાં ત્યાં એ ભૂમિને તીર્થ બનાવી. જો એનું ભજન, એની તપસ્યા, એની સાત્વિકતા, એની ઉપાસના ત્યાં તીર્થ બનાવતું હોય, તો એ સ્થળની અંદર એવા પ્રકારની સાત્વિકતાનો અનુભવ અનુભૂતિ થાય ત્યારે કેટલો આનંદ આવે છે. એમની પાસે ગયા અને બેઠા, એમના દર્શન કર્યા, એમને એમણે જે કહ્યું તે આપણે સાંભળ્યું, કેટલું સરસ લાગ્યું, કેટલો આનંદ આવ્યો. સાનિધ્ય કહેવાય. કોઈ પણ વિભૂતિના સાનિધ્યમાં જઈએ અને આમ શાંતિનો શેડો પડે, જેમ અત્યારે ઠંડુ પાણી પીધું હોય ને આમ જે બધી આમ આખા દરોડા જેવું લાગે, એમ એ વિભૂતિના સાનિધ્યમાં એની પાસે બેસીએ. ઉપનિષદ એના માટે કહ્યું છે, સમીપે બેસવું એનું નામ ઉપનિષદ. તો એવી એવા સંતોના મહાપુરુષોના સમીપમાં બેસવાથી શાંતિ મળે. જેમ મંદિરમાં પ્રવેશ કરીએ પ્રવેશ દ્વારની અંદર જ, એટલે જુદું જ વાતાવરણ લાગે, એક જુદી જ સાત્વિકતા અને શાંતિનો અનુભવ થાય. કેમ કે આટલું ભજન થાય છે, તમે બધા જે આવીને આટલા પાઠ કરો છો, નામ જપ સ્મરણ છે, જે કઈ ધાર્મિક સાત્વિકતા અહીંયા આગળ ઉપસી રહી છે એ આપણા દરેકનું સાધન ભજન બોલે, અને એને લીધે આવનાર કોઈ પણ અજાણી વ્યક્તિ પ્રવેશ કરે, કોઈ એને કોઈ કહે નહીં, કોઈ એને પૂછે નહીં, કે કોઈને પણ પૂછે નહીં કે ભાઈ આ શું છે, કેમ છે. ઘણા એવા દર્શનીઓ આવે છે દર્શનાર્થીઓ, કે બાપજી પ્રવેશતાની સાથે એક નવો અનુભવ થાય, શાંત. બહાર ખૂબ ગરમ ગરમ લાય જેવું હોય અને કોઈ ઓરડો વાતાનુકૂળ હોય એમાં પ્રવેશ, હાશ, એમ જગતના તાપથી તપેલો દજાયેલો પરસેવે રેબજેબ થયેલો માણસ, આ સંસારના દુઃખથી પીડિત થયેલો, જ્યારે આ તીર્થરૂપી આ એક ભજન અને સાધનની તપસ્યા તીર્થની અંદર પ્રવેશ કરે, એની સાથે એ તપની સાત્વિકતા, એ ભજનની શીતળતા, એ સાધનની અનુભૂતિ એને આમ સ્પર્શી જાય, અરે કઈક જુદી જ જગ્યા છે, ક્યાં આવ્યો, ખૂબ શાંતિ લાગે, મારા મનને ઘણી જ શાંતિ શીતળતા મળે. તો એ જે આખો ભાવ છે એ સાત્વિકતામાં જ દર્શાય, આપણને અનુભવાય. અને તમે જઈને ભજન કરવા બેસી જાઓ, ભજન કરો, એ તીર્થ ગમે એટલું અશાંતિ ભર્યું હશે છતાંય ભજન પ્રભાવથી ધીરે 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 શાંત થતું. મહારાજ શ્રી મૂળ પુરુષ વિચરણ કરતા કરતા એક જગ્યાએ કહ્યું કે આમાં પ્રેતાત્મા આવરે છે, આ ઘરની અંદર કોઈ કહેતા કોઈ રહી શકતું નથી, ટકી શકતું નથી. તો મારા શ્રી કહ્યું કે મારો નિવાસ એમાં જ રાખો. એમાં રહ્યા, કશું જ ના થયું. પછી જે માલિક હતો એને કહ્યું કે હવે આ ઘરની અંદર કોઈ એવા પ્રેતાત્માઓ છે નહીં, ફરી આવશે નહીં. હવે કો એ પ્રેત ધામ હતું, પ્રેત મહલ હતો, એની જગ્યાએ એને તો સંત વિભૂતિ જે પોતાના તપ બળથી, પોતાની સાત્વિકતાથી, પોતાના ભજન બળથી એ મકાનની અંદરના અવગત થયેલા આત્માઓને સદગતિ આપી અને મકાનને શાંત પવિત્ર બનાવ્યું. તો અહીંયા આગળ ગરુડજી પણ કહે છે, ગરુડજી કે ઋષિજી બસ આપના દર્શન થતાની સાથે જ બધા સંશયો, જે ભ્રમ હતો એ બધા જ ભ્રમ, એ બધા સંશયો શાંત થઈ ગયા. વર્તમાન યુગમાં રમણ મહર્ષિ જે પોતાના અરુણાચલમ પર્વત ઉપર બિરાજતા આશ્રમમાં, અનેક માણસો એમને ત્યાં દર્શનાર્થે જતા, કઈક સમસ્યાઓ પણ લઈને જતા, કઈક પ્રશ્નો લઈને જતા, જિજ્ઞાસા લઈને જતા. બેઠક એવી કે બેઠક ઉપર આવે તે પહેલા જે કોઈ આવનાર હોય એ વ્યવસ્થિત એ સામે બેસી જાય બધા. મહર્ષિ પોતે પણ પોતાના આસન પર બેસી ઓમ ઓમ ઉચ્ચાર કરે એટલે સૌની દ્રષ્ટિ એમના તરફ જાય. પછી બેઠેલા એક એકની આંખ નજરમાં નજર પરોવે, એક એક આમ ધીરે 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 ક્રમબદ્ધ, અને એક ક્ષણ બે ક્ષણ એમાં એનામાં દ્રષ્ટિ એ કરી અને આગળ નીકળે, એ દ્રષ્ટિ આગળ ચાલી જાય. બેસનારા સૌ અનુભવ કરતા કે અમારી જે સમસ્યાઓ, અમારી જે જિજ્ઞાસાઓ, અમારા જે પ્રશ્નો હતા તે દ્રષ્ટિ મળતાની સાથે આપોઆપ શાંત. અમારી અશાંતિ લઈને આવ્યા છીએ એ પણ એક દ્રષ્ટિ મળતાની સાથે શાંત. પછી પૂછે, બોલો આપને કઈ પૂછવું છે, કઈ સમસ્યા છે, કઈ અશાંતિ? તો દરેકના મનમાંથી એમ ના બાપજી, બસ તમને આપની દ્રષ્ટિ, આપના દર્શન માત્રથી સમાધાન મળી ગયું. સો સબ તવ દર્શન પાયવ, આપના દર્શન પ્રાપ્તાની સાથે બધું જ છતું. તાત જેહી કારણ આયવ સો મેં તો સુનાવ, આ સાંભળો મારી વાત. પણ અહીંયા આવતાની સાથે જે ભ્રમણાઓ લઈને આવ્યો હતો, જે સંશયો લઈને આવ્યો હતો, એ બધું જ નાશ પામી ગયું. જેમ રૂનો મોટો ઢગલો હોય અને એમાં એક જ તણખો પડે, ભળ 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 જોતાની સાથે બળીને ખાક થઈ જાય, અને મોટો ઢગલો હોય પણ જયારે બળી જાય ત્યારે કેટલું હોય, જમીન જમીન દોષ થઈ ગયું, કશું ના હોય, જમીન ઉપર જમીન ખુલ્લી દેખાતી. એમ કાગ ઋષિની આગળ પક્ષીરાજ ગરુડજી પોતાની, પોતાનો વિવેક આટલા મોટા હોવા છતાંય પોતાની નમ્રતા, હું રાજા છું ને એમ નહીં, કોઈ પણ વ્યક્તિની પાસે કઈ પણ પ્રાપ્ત કરવું હોય ને ત્યારે ઝૂકીને જાવ, તદ્વિધિ પ્રણિપાતેન વંદનથી, પરિપ્રશ્ન સેવયા સેવાથી વંદનથી. એમ પક્ષીરાજ ગરુડ હોવા છતાંય કાગ ઋષિને ત્યાં પોતાની જ્ઞાતની અંદરનો એક માનો એક પક્ષી પણ એને વંદન કરી, વિવેકપૂર્વક એનો આદર સત્કાર કરી, અને પછી પોતાને જે કઈ વાત છે, સમસ્યા લઈને આવ્યા છે એ વ્યક્ત. તો મોટો માણસ અરે કોઈ પણ વ્યક્તિ જયારે અહંકાર લઈને જાય ને તો ત્યાંથી ખાલી હાથે પાછો આવે. પણ ગમે તેવો મોટો માણસ હોય કે ગમે તેવો નાનો માણસ જિજ્ઞાસાપૂર્વક કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એ નીકળે ને ત્યાં જઈને બેસે ને તો એને નાનામાં નાના માણસ પાસેથી કઈક ને કઈક પ્રાપ્ત થઈ. બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ, નાનું બાળક હોય પણ જો સાચી વાત કઈ સરસ વાત કહેતો તેનો સ્વીકાર કરવામાં આવે. આવડા મોટા પરીક્ષિત રાજા અને સુખદેવજી એક યુવાન, એક યુવાન પણ તપસ્વી હતા. એવડા મોટા પરીક્ષિત રાજાએ આટલા ભારત, સમસ્ત ભારતનું રાજ્ય શાસક જે હતો અને છતાંય સુખદેવજી જેવા એક યુવાનની સમીપમાં બેસીને આખી કથા સાંભળી ત્યારે કહ્યું મને ઘણું બધું પ્રાપ્ત થયું. એમ પક્ષીરાજ ગરુડ પણ કાગ ઋષિની અસામે બેસીને હજુ તો દર્શન માત્રથી કે મને ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું.